भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम। पुरत दान दबग्रिया फलम सहजानंद गुरुं भजे सदा। हे मनोहर मूर्ति सर्वकर्ता मारा श्याम, कहो सुनो कथा वाला मारा प्यारा श्री घन श्याम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण
भगवान की जय।
हरि कृष्ण महाराज
की जय।
वाला भक्तों, आपने भगवान स्वामी नारायण लखेली शिक्षापत्री नी ऊपर एनु गुजराती पद्यमा रचना करनार निष्कुळानंद स्वामी नी आ शिक्षापत्री भाषा सांभळी रह्या छे। भगवान नी बधी आज्ञाओ आपणा कल्याण माटे छे, एने आपणे समझिए अने पाळीए। सर्वे एकादशी सुखकारी रे,
सर्वे एकादशी सुखकारी रे,
करूं व्रत प्रीते नर नारी रे,
करूं व्रत प्रीते नर नारी रे,
कृष्ण जन्मदिन शिवराते रे,
कृष्ण जन्मदिन शिवराते रे,
करो उपवास उत्सव खाते रे रे,
करो उपवास उत्सव खाते रे,
व्रत करिसु नहीं दिवस रे,
करिसु
तो व्रत पामे तरत नाश रे,
सुवे तो व्रत पामे तरत नाश रे,
ओ भांगे व्रत करे नारी संग रे,
भांगे व्रत करे नारी संग रे,
तेम दिवसे सुते व्रत भंग रे रे,
तेम दिवसे सुते व्रत भंग रे,
वैष्णव राजवल्लभाचारज रे रे,
वैष्णव राजवल्लभाचारज रे,
तेना सुत विठल जी महाराज रे,
तेना सुत विठल जी महाराज रे,
हे व्रत उत्सव कहिया एने जेम रे रे,
व्रत उत्सव कहिया एने जेम रे,
तमे करजो जन सहु तेम रे,
तमे करजो जन सहु तेम रे,
व्रत उत्सव करवाय वारे,
व्रत उत्सव करवाय वारे,
एनी रीत
રીતે કરવો કૃષ્ણ સેવા રે,
એની રીતે કરવો કૃષ્ણ સેવા રે.
તીર્થ દ્વારકા આદિ સુજાન રે,
તીર્થ દ્વારકા આદિ સુજાન રે.
કરવા વિધિ શક્તિ પ્રમાણ રે,
કરવા વિધિ શક્તિ પ્રમાણ રે.
પોત પોતાતણી શક્તિ ભર રે,
પોત પોતાતણી શક્તિ ભર રે.
રાખો દયા દીનની ઉપર રે,
રાખો દયા દીનની ઉપર રે.
વાણી વિષ્ણુ શિવ પાર્વતી રે,
વાણી વિષ્ણુ શિવ પાર્વતી રે.
સૂર્ય દેવ તથા ગણપતિ રે,
સૂર્ય દેવ તથા ગણપતિ રે.
એહ પંચદેવ પ્રમાણ રે,
એહ પંચદેવ પ્રમાણ રે.
પૂજો મારા શ્રીત સુજાણ રે,
પૂજો મારા શ્રીત સુજાણ રે.
ઉપદ્રવ આવે કોઈ અંગે રે,
ઉપદ્રવ આવે કોઈ અંગે રે.
ભૂત પ્રેત આદે પ્રસંગે રે,
ભૂત પ્રેત આદે પ્રસંગે રે.
છો જો ટાળવા આપરે,
તેને ઈચ્છો જો ટાળવા આપરે.
હે કરો નારાયણ કવચ જાપરે,
કરો નારાયણ કવચ જાપરે.
કા તો હનુમાન મંત્ર જપ જપી દે રે,
કા તો હનુમાન મંત્ર જપ જપી દે.
શુદ્ર દેવ મંત્ર ન પ્રતિજે રે,
શુદ્ર દેવ મંત્ર ન પ્રતિજે રે.
વાલા ભક્તો, આવી રીતે મહારાજે આપણને શિક્ષાપત્રીમાં બધી આજ્ઞાઓ કરી છે. અમારા આશીર્વાદ તો એ સર્વે એકાદશીનું વ્રત કરવું. સર્વ શબ્દ કહેવાનો અર્થ છે સુદ પક્ષની પણ અને વદ પક્ષની પણ, ટોટલી એકાદશીઓ, તેના ઉપવાસ કરવા, તે દિવસે અન્ન ન ખાવું. સશક્ત એ તો ફરાળ પણ ન કરવું. એકાદશીનો મહિમા શાસ્ત્રમાં બહુ છે. એકાદશી કરનારને ફળ પણ બહુ મળે છે. માત્ર એકાદશી ઉપર જ બોલીએ તો એ આખો દિવસ થાય, પરંતુ આપણે એમાં ઉતરવું નથી. ભગવાનની આજ્ઞા છે કે તમારે એકાદશી વ્રત કરવું, એટલે આપણે કરવું. વળી આ વ્રત કોઈ લૌકિક ફળની ઈચ્છાથી ન કરવું, ભગવત પ્રીત્યર્થે કરવું તો અક્ષય ફળ થાય છે. અને લૌકિક ઈચ્છાને માટે તમે કરો તો લૌકિક ઈચ્છા તમારી પૂરી થાય, પરંતુ એ ક્ષય થાય છે, કાયમ તો નહીં રહેતું. માટે પ્રભુ પ્રસન્નતા અર્થે જો આ બધા વ્રતો કરીએ તો ભગવાન રાજી થાય અને એના બદલામાં દિવ્યાનંદની, શાશ્વત આનંદની, યુગો યુગો સુધી રહેનારા કાયમી આનંદની પ્રાપ્તિ થાય. બીજા બધા વ્રતો કરતા એકાદશી વ્રતની એ વિશેષતા છે કે એકાદશી વ્રત માણસ જો કરે તો એને ફળ તો મળે, પણ જો ન કરે તો એને પાપ બહુ થાય. જ્યારે અન્ય વ્રતો છે, પાદકૃચ્છ વ્રત છે, ચાંદ્રાયણી વ્રત છે, બહુ વ્રત છે, વિધવિધ વ્રત છે, એ બધા વ્રતો એવા છે કે તમે કરો તો ફળ થાય, ન કરો તો પાપ ન થાય. અને એ બધા વ્રતોની લગભગ મોટે ભાગે પ્રાયચિત્તાદિકમાં જ ઉપયોગીતા છે. જ્યારે એકાદશી એવી વસ્તુ નથી. એકાદશીની ઉપયોગીતા એકાદશ ઇન્દ્રિયોને વશ કરીને ભગવાનમાં જોડાવા માટે છે. ભગવાને મધ્યના આઠમામાં સકારણા વાત કરી છે, 15 દિવસે એકવાર આવે અમારા આશ્રિત હોય, ખબરદાર થઈને આ વ્રત કરવું. કેમ જે એનાથી ભગવાનમાં જોડાવાય છે અને વિષયનો ત્યાગ થાય છે, ભજન થાય છે, સત્સંગ થાય છે, માટે કામનું છે. આપણે એકાદશી વ્રત એવી રીતે નહીં કરવું કે રૂપિયા નથી તો રૂપિયા થાય, દીકરો નથી તો દીકરો થાય, ગાડી નથી તો ગાડી આવે, અથવા પાપ લાગશે એની બીકે કરીએ. નહીં નહીં, આપણે તો ભગવાનની પ્રીતે કરવું, બીકે કરવા કરતા. એટલે ભગવાનનો પુષ્કળ રાજીપો પ્રાપ્ત થાય. ઢોલ લાંગણી ન કરવી. ઢોલ લાંગણી એને કહેવાય 10 ઇન્દ્રિય 11મું મન ઠીક પડે ને રખડ્યા કરે. આ ઢોલ લાંગણી કહેવાય. અર્થાત તમે એક ઇન્દ્રિય માત્ર જીભ એને આહાર ન આપો, નકોડો ઉપવાસ કરો, પરંતુ બીજી તમારી ઇન્દ્રિયો એ ક્યાંય કાબુમાં કે ભગવાનમાં ન હોય એને ઢોર લાંગણી કહેવાય. ઢોરને એવું હોય, કોઈનું ઢોર ઘરમાં બાંધ્યું હોય ને કુટુંબ બધું લગ્નમાં કે કંઈક કામે જતું રહ્યું હોય તો હવારથી સાંજ સુધી ઢોર ભૂખ્યું રહે, એનો ઉપવાસ પાકો, પણ આખો દી ખાવાના ઘાટ કર્યા હોય, આખો દી બીજા ત્રીજા એને સંકલ્પ કર્યા હોય, એની આંખીઓ કાન બધી ઇન્દ્રિયો પોતપોતાના રસ્તે એમ જ વર્તતી હોય, ખાલી ખાધું નહીં બસ એટલું જ, તો એ ઢોરનો જે ઉપવાસ છે એવો આપણો ઉપવાસ ગણાય. અને એટલા માટે તો શાસ્ત્રમાં એવું કહ્યું છે કે એકાદશીને દિવસે તો કોઈ વ્યવહારિક કામ પણ ના કરવું. એ દિવસે આખો દિવસ મંદિરમાં રહીને સત્સંગ કરવો, ભજન કરવું, અનુકૂળતા હોય તો. એ લખ્યું છે, ધંધાની પરાધીનતા હોય, કઈ શેઠની, માતા પિતાની, પતિની કોઈ વિવશતા હોય તો ફોશ નથી, પરંતુ લખ્યું છે એટલું બધું કડક કે એકાદશીને દિવસે એક સળીના બે કટક્યાય ન કરો. વ્યવહાર સંબંધે જો તમારી પાસે એટલી દ્રવ્ય પુષ્કળતા હોય કે એકાદશીના દિવસે તમે ભજન કરો તો તમારે કાંઈ ખાવા પીવામાં રહેવામાં કાંઈ ખોટ આવે એવું ન હોય, તમારા ધંધા કે નોકરી કે જે તમે કરતા હોય એમાં તમે બરાબર સેટ હો, ને એકાદશી તમે એક દિવસ આખો દી મંદિરમાં કે સંતો પાસે કે પોતાના ઘરમાં ગમે ત્યાં ભજન જ કરો તો તમને કોઈ બીજી વ્યવહારિક મુશ્કેલી ન હોય તો તમારે આ કરવું જ કહેશે. આવી બાબત છે એકાદશીની. અને એકાદશી ન કરે તો એની ત્રણ પેઢી નરકમાં જાય, આવું હટ લખ્યું છે. હવે બીજા બિચારા કઈ વાંકે જાય એ તો ભગવાન જાણે. હવે કોઈનો બાપ કોબાળ હોય તો એકાદશી કરે તો હવે આપણે એની હારે ક્યાં નરકમાં જવું, કોઈનો છોકરો નફટ નીકળ્યો તો ન એકાદશી કરે છે હવે આપણે એની હારે જવું. પણ એમાંથી એટલું જ અર્થ શીખવાનો, કરવી જોઈએ એમ ફોર્સ કરે છે, બાકી કોઈ બીજો નહીં. તમે વ્રત કરતા હશો ને તમારો કોઈ પરિવાર કે આગળ પાછળના કંઈ ના કરતા હોય તો તમને નરકમાં ભગવાન એમ નહીં મોકલી દે, કેમ જે તમે પોતે શુદ્ધ છો એટલે. પણ ગ્રંથકારો ઘણી વખત છે ને આપણને કોઈ વાતની બહુ ભી મારીને કરવા માંગતા હોય તો આવું બધું લખે, એકાદશી બાબતે આટલું બસ. હવે કૃષ્ણ જન્માષ્ટમી ને શિવરાત્રી, કૃષ્ણ જન્મ દિન શિવરાત્રે કરો ઉપવાસ ઉત્સવ ખાતે રે. એકાદશી એ ઉપવાસ કરવો, ભજન કરવું, નળે ઉત્સવ કરવો, ઢોલકા બુલકા વગાડીને કીર્તન ગાવા, રાસ લેવા, આતે રાતે જાગરણ કરવું. કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે પણ ઉપવાસ કરવો, વ્રત રાખવું, પછી શિવરાત્રી ના દિવસે પણ ઉપવાસ કરવો, શકરિયા ખાઈને કરવો પણ કરવો, ભેગું દૂધ લેવું લીટર, એમાં ખાંડ નાખવી 500 ગ્રામ અને 500 ગ્રામ બદામને ચારોળીને પીસતા ને આવું બધું ભરવું. પણ શિવજી કોપાયમાન થાય એવું ન કરવું, એટલે કે શિવરાત્રી ઠામુકી ન કરો તો ભોળ્યો નાચ પણ મગજ ચડાવે ને ત્રીજી આંખ ખોલે તો ભૂગા કાઢી નાખે. રામનવમી કરવી અને એક નરસિંહ ચૌદશ કરવી, બસ આટલા અવતારના આપણે ઉપવાસ કરવાના હોય છે. બાકી અવતાર તો બહુ ઝાઝા છે, જો બધાય ના કરવા જાય કોઈ દી ખાવાનો વારો જ ન આવે. માટે ઇતના કાફી હે. એક ગણો મને કહેતો હતો, ભગવાનનો જન્મદિવસ હોય તેથી તો હારા થાળ બનાવીને જલસા પાણી ન કરવાનો, એ ભૂખ્યા મરવાનું. મને કે આનું કારણ હું, મેં કીધું ન સમજાય એવું કારણ છે. મને કે ના ના તમે જ બધું સમજો. મેં કીધું અમે એટલું જ સમજીએ છીએ, કોઈ પણ વાતે આ જીવને ભગવાન જલસા પાણી મુકાવવા માગે છે, બીજું કાંઈ કારણ નહીં. કીધું હા જેવું છે ને, ખાઈ પીને ઇન્દ્રિયોને લાડ લડાવીને પોળો પડી ગયો છે ને, તેને ગમે એમ સોલીને એને ભગવાન પોતાના સ્વરૂપમાં એકાગ્ર કરવાના પ્રયત્નમાં છે. એમ થાય કાંઈ તપ કરે નહીં, એટલે આવા વ્રતો બતો રાખીને કાંઈક થોડું ઘણું જો છોડાવે. અને વિશેષ તૈયાર છે ને, જીવવા ઇન્દ્રિયના સ્વાદને મુકાવવાનો બહુ આગ્રહ રાખ્યો છે. કેમ જે આ એક ઇન્દ્રિય એવી ખતરનાક છે કે એની પુષ્ટિએ બાકીની બધી ઇન્દ્રિયોની પુષ્ટિ થાય છે. માટે આટલું કારણ મને લાગે છે, પછી બાકી શાસ્ત્રોક્ત કારણ તો મોટા મોટા વિદ્વાનો અને પંડિતો જાણે. આપણે કાંઈ એવા વિદ્વાન નહીં, આપણે કાંઈ પંડિત નહીં, આપણે તો ભલા ભગા જય સ્વામિનારાયણ આગે રાખવાનું જે હાઈ થયું. બહુ ઊંડાણથી જાણવું હોય તમારે કાશી જવું પડે, અહીંથી તો નાસી જવું પડે, અને ત્યાં જઈને ભલે ત્રાસી જવું પડે, પણ એ વિના તો ખબર ના પડે. પણ ટૂંકી વાત એટલી કે ભગવાને કહ્યું છે એમાં હારું હોય, આપણું હારું હોય, એમ કરવામાં ભગવાનની જવાબદારી આપણા પ્રોટેક્શનની થઈ જાય છે. કેમ જે એને કીધું ને આપણે કર્યું, એટલે જવાબદારી એની. નાનો બાળક એનો બાપ કે એમ કરી આવે, પછી જવાબદારી એના બાપની, બાળકની કાંઈ નહીં. એ તો કે મારા બાપાએ કીધું એટલે મેં કર્યું. પછી દુનિયા ખી જાય કે દુનિયા રાજી થાય, બધી જવાબદારી એને બાપને જાય. કે તો એના બાપને બે ચાર લોકો ગાળ્યું દે, સાલા છોકરાને આવું કહેવાય? એમ આપણે કાંઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્યું અને એમાં કાંઈક ઊંધું છતું થયું તો સ્વામિનારાયણની આબરૂ જાય. લોકો એને કહે છે કેવું છે તો, પણ થાય જ નહીં ઊંધું છતું. કારણ કે સ્વામિનારાયણને ઊંધાનું હવળું કરતા આવડે ને તો ધારે હવળાનું હવળું એ કરી શકે છે, જેને બધું ફાવે છે. ભગવાન તો કોઈ દિમાગમાં આવે નહીં, બરોબર? બધાને જન્મ આપે તો એનો વાંક ન આવે, બધાની મારી નાખે તો એનો વાંક ન આવે. કેમ તો કે આને તાવે માર્યો, આને એક્સિડન્ટે માર્યો, આને આ ભાઈએ ઠુસ કરી દીધો, ભગવાનનું નામ જ ન આવે ક્યાંય. આપણે ભગવાનની આજ્ઞા પાળીએ એટલે ભગવાન આપણી સાથે રહે, વચનરૂપ સાથે છે ભગવાનનું, વચનરૂપે આપણા અંતરમાં રહે છે ભગવાન, એમને આજ્ઞા સ્વરૂપે ભગવાન આપણી સાથે રહે છે.
એટલે મહારાજે કીધું ને કે શિક્ષાપત્રી મારું સ્વરૂપ છે, અને એ સ્વરૂપે આપણી હારે તો જ ભગવાન હોય જો આપણે શિક્ષાપત્રી પાળતા હોઈએ, અને શિક્ષાપત્રી આપણે છોડી દીધી એટલે ભગવાનનું સ્વરૂપ છૂટી ગયું. માટે દરેક એકાદશીઓ આપણે કરવી ટેટે કર્યા વગેરે. ઘણા તેઓ માને સુદપક્ષ નહીં જ થાય, અંધારી એમ શું લેવાનું, એટલે મૂર્ખ આ અંધાર્યું ખાવાનું નથી, આ એકાદશી રહેવાની વાત છે. આ ઘણા કઈ વ્રત વ્રત બધું ઓછો બાયું કરે, આપણે ભાઈડા ખાઈ પીને કળશે જાય બસ ના લે. આવું બાઈ હોય કે ભાઈ હોય, એકાદશી બધાને કરવાની, જન્માષ્ટમી બધાને કરવાની, શિવરાજ બધાને કરવાની, નરસિંહ ભગવાનનો જન્મ હાંજે થાય પછી ખવાય એમ ઘણા કહે છે. આ હાંજ બધી પણ કરવાની, આવું બધું રાખજો થોડું ઘણું વ્રત ઉત્સવ. આમ થાય ક્યાંય કડે સડી ગયા હોય તો દી આખો દિવસ ભૂખ્યા મરતા હે. અને મારી વાત સાંભળો, જો આ બધા વ્રત બ્રત નહીં કરો ને તો કાઠિયાવાડમાં ઢોરનો અવતાર ભગવાન આપશે, હા, ને ઉપરા પર બે ત્રણ કાળ પાડશે, એટલે ચાંદ્રાણી ઉપર ચાંદ્રાણી, ચાંદ્રાણી ઉપર ચાંદ્રાણી, પછી ડોરો ને ડોરી છે ને લંઘાતા હાલશો, અને પછી ચક્કર આવશે ને ભૂ લઈને પડશો, એટલે ઓલે સમજશે કે હવે આને નીંદ નાખ્યાનો કોઈ અરસ નથી, કેમ જે આ કાંઈ હવે જીવે એમ છે નહીં, એટલે જીવતું એમને આમ ખાડામ નાખ્યા છે, તે અડધા જીવતા હશે ત્યાં તો ગીધડા ને કાગડા ઠોલીને ઉપાડશે, કારણ એકાદશી નહોતી કરી, ખાવ અને ખાવ એટલે કરજો. હવે સમજી ગયા તમે, હા, જન્માષ્ટમી શિવરાત વગેરે વગેરે. વ્રત કરવું તારે દિવસે સુવું નહી અને સુવે તો વ્રત નો નાશ થાય છે. માલકો છે જેમ વ્રતને દિવસે નારી સંગ કરે અને વ્રત નાશ થાય છે, એમ ઊંઘવે કરીને નાશ થાય છે તો પણ ભગવાન અને શાસ્ત્રો કઈ જડ નહીં. કોઈને રાતની જોબ હોય તો આખી રાત બિચારાને પરાધીન પડે, રાતે જવું પડે તો એને તો દિવસે બિચારાને હુત્યા વગર તો ગુજરી જવાનું થાય. માટે આપતકાળમાં કાંઈ વાંધો ન ગણવો જોઈએ. વળી કહે છે કે આ બધા વ્રતને ઉત્સવ આપણે કેવી રીતે ગણવા, તો કે છે વૈષ્ણવા રાજ વલ્લભાચાર્ય મહારાજ, હવે એમના દીકરા જે વિઠ્ઠલનાથજી થઈ ગયા, એમણે વ્રત અને ઉત્સવના નિર્ણયનો એક ગ્રંથ લખ્યો છે, બસ એના પ્રમાણે આપણે એકાદશી લેવી. આ ઘડી આટલી ઘડી આમ હોય તેમ હોય, એ બધી તિથિઓનું જ્યોતિષનું ગણતર આવે છે, એ પ્રમાણે વ્રત કરવા અને વ્રતને દિવસે ઉત્સવો પણ એ જે વિઠ્ઠલનાથજીએ બતાવ્યા એ રીતે ભગવાનને હું તેથી ધરાવવું ને હું કેમ ઉત્સવ કરવો અને કેમ બધું કરવું એ બધું એ પ્રમાણે આપણે કરવું, એ માન છે આપણને એમની સેવા રીતિ. એટલે વ્રતનો નિર્ણય, ઉત્સવનો નિર્ણય અને સેવાની રીતિ, ત્રણે બાબત ભગવાન સ્વામિનારાયણે વલ્ભાચાર્યજી મહારાજના પુષ્ટિ માર્ગમાંથી, વૈષ્ણવ સંપ્રદાયમાંથી બેઠી લઈ લીધી. બહુ સારી લાગી તે, સમજાણું, કોઈની વાત સરસ લાગે તો બેઠી લઈ લેવી જોઈએ, અહમ છોડીને ભગવાને શીખવાડ્યું. એમાં પછી એમ નહીં તારું એટલું નકામું મારું એટલું સારું, ના ના, સારું એટલું મારું, જહા જહા સારું એટલું મારું, ઘણા અહમના ઠૂંટા જોજો, મારું એટલું જ સારું, એ દુઃખી બહુ થાય. વળી કે છે કે અમારા આશ્રિતે જાત્રા કરવા જાઉં, જાઉં જ એવું નહીં પણ જાઉં. ચોખવાઈટ કરવી પડે ને, નહીતર બધા ઠેલા લઈને ઉપડશે. એટલે કોઈ કે ના ના, આવીને કલ્યાણ થાય જ નહીં એમ, પણ જાઉં. જે માણસો પ્રારંભિક છે, જ્ઞાન વૈરાગ્યાદિ કે બધું નિષ્પન્ન નથી થયું, અનિષ્પન્ન છે, એમણે યાત્રા તો કરવી જ. પણ માની લો કે ભક્તિયોગ નિષ્પન્ન થઈ ગયો છે, યાત્રા ન કરે ચાલે, તો ભાઈ એમણે કરવી. કેમ જો ઓલ્યાએ બધું નિષ્પન્ન થાય એને માટે કરવી, અને ભક્તિયોગ નિષ્પન્ન હોય એને એ ભક્તિ યોગનો આનંદ મળે એટલા માટે કરવી, કેમ જે તે પ્રસાદીના થળોમાં એને ભગવાનની લીલા અને ભગવાનની ચરણ રજને બધી વસ્તુનો યોગ થાય. એ કઈ ભક્તિ યોગને બાધક નથી, કરાય. પણ જાત્રા કરતી વખતે જાત્રા જ કરાય, ખ્યાલ આવ્યો? હા, પછી મારો દીકરો ભરૂચમાં જઈને ગોટા ખાય અને સુરતમાં જઈને ઉછર ફેણી ખાય અને જ્યાં હોય ત્યાં રખડવા જાય, હે, અને કેટલી ખરીદી કરીને આવે અને કેટલા એનો અવગુણ લઈને આવે અને કે અમે જાત્રા ગયા ને એમાંથી એવા હેરાન થયા. એ તો હેરાન થવા જ ગયો હતો, ત્યાં ગયા તને જાત્રાનો કાંઈ મહિમા હતો, રખડવા ગયો હતો. રખડવા જવાની વાત નથી આ, આ ભગવાનનો મહિમા સમજીને તે પ્રસાદીના થળોમાં જઈને ત્યાંની ચરણરજ માથે ચડાવી, તે પવિત્ર જળમાં સ્નાન કરી, આપણા પાતકો બાળીને, અથવા પાપ ન હોય તો એ પ્રસાદીની બાબતનો સ્પર્શ થઈને ભક્તિમાં વિશેષ ઉમેરો થાય એના માટે જવાનું હોય. દ્વારિકા વગેરે તીર્થોમાં અમારા ભક્તોએ જવું, દ્વારિકાને મુખ્ય નામ લખીને ગણ્યું છે, પણ બધે જગ્યાએ ભગવાનના ભગત જ્યાં જ્યાં પ્રસાદીના થળો હોય ત્યાં તીર્થયાત્રા કરે એવી ભગવાનની આજ્ઞા છે. તીર્થ તરંતી ભવાપ્તિ, જેનાથી ભવસાગર તરાય એને તીર્થ કહેવાય. તીર્થ કરવા જવું અને જેનાથી ભવાબ્ધિમાં પડાય એનું નામ રખડપટ્ટી કહેવાય. ભવસાગર તરાય એ તીર્થ, જે કરવાથી ભવસાગર તરો એ તીર્થ ક્રિયા કહેવાય. અને જે કરવાથી તમારા આમાં ઉલટાનો ડોળ આવે અંતકરણમાં, તમારું ધ્યાન ભજન હામુથી વિખાઈ જાય એવી રીતે તમે જે જીયાવ્યા બીજે એનું નામ કહેવાય રખડપટ્ટી, એ કઈ તીર્થ ન કહેવાય. હા હા, તીર્થે જવું ત્યારે તો ઘણા નિયમો ગ્રહણ કરવા પડે છે. તીર્થમાં પાળવાના બહુ નિયમો છે, સત્સંગી જીવનમાં લખ્યા છે ભગવાન સ્વામિનારાયણે. કારણ કે તીર્થમાં તમે પુણ્ય કરો ને તો અનંત ગણું ફળ થાય છે, અને પાપ કરો તો અનંત ગણું પાછું ફળ થાય છે એનું રીતે, એવી બધી વાતો બહુ છે. તીર્થે જવું ત્યારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, આંખો કંટ્રોલ રાખવી, ઇન્દ્રિયો જીતવી, ક્રોધ કરવો નહીં, ત્યાં ત્યાં દાન દેવું, કોઈના અવગુણ લેવા નહીં, એવું બધું ઘણું છે. પાછી શ્રદ્ધા રાખવી, ન્યા જઈને શંકા કુશંકા કરવી નહીં ખોટે ખોટી, નહીતર તીર્થનું ફળ થવાનું બદલે કુફળ થાય. આવું છે. અને પછી કે છે કે તમારે માની લો કે તીર્થયાત્રા કરવા ન જ જવું હોય તો તમારું કઈ મોક્ષ બગડે એવું નહીં, કેમ જે કલ્યાણ માટેનું આ એક સાધન છે. આ એક જ છે એવું નહીં, બીજા સાધનો પણ ઘણા છે કે જેનાથી તમે તીર્થયાત્રા કરતા પણ વધારે ભગવાનમાં જોડાઈ શકો, ભગવાનને પામી શકો, થઈ શકે છે. પણ કોક જાતા હોય ના ન પાડવી, જવાય જ નહીં એમ વાતું ન કરવી, ડીંગા ન દેવા, સમજ્યા? ઘણા માણસ કોલેજમાં આવી જાય ને એટલે એમ કે બાલ મંદિરમાં શું ભણવાનું, બાલ મંદિરમાં જવાય જ નહીં, બાલ મંદિર બધા બંધ કરો, ભલા માણા ત્યાંથી જ આમ આગળ અવાય હોશિયારી કરીમાં. જીવનું તો એવું ભાઈ ઉપાધિ વાળું કામ છે ને. હવે કે છે કે જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવાથી પણ ભગવાનની પ્રસન્નતા બહુ થાય છે, એ વાત લખે છે.
પોત પોતા તણી શક્તિ ભર રે,
પોત પોતા તણી શક્તિ ભર રે,
રાખો દયા દીન ની ઉપર રે,
રાખો દયા દીન ની ઉપર રે,
દયા દીન ની ઉપર રે, રે
રાખો દયા દીન ની ઉપર રે,
દીન ઉપર દયા રાખો. શાસ્ત્રમાં અમુક અમુક દીન લખ્યા છે, સમજાણું? આંધળા હોય, અપંગ હોય, માંદા હોય, આપત્તિમાં આવી ગયેલા હોય, સમજાણું? કઈક રીતે બિચારા હેરાન થઈ ગયા હોય, ફસાઈ ગયા હોય, આવા બધા દિન ગણ્યા છે એની પર દયા રાખો. કોઈ બિચારો ગરીબ હોય, બહુ બિચારો દુઃખી હોય, એને એના કર્મે દુઃખી કર્યો છે, તમે ક્યાં વધારા ના કરો દુઃખી? થોડા ઘણા તમારે એની પાસેથી કઈ લેવા કરાવવાના નીકળતા હોય તો જાવા દો, તમને ક્યાં ભગવાને ઓછું આપ્યું? એની જેવા તમને કર્યા હોત તો શું કરી લેત તમે? લાકડી લઈને ઉપર મારવા જાત? અજયભાઈ જાઓ સુખી થાવ. અમુક ધનવાનો તો 5 પૈસાનો મૂકે, હડી ગયેલી ઠેલી હોય ને એ ન મૂકે. મેં જોયા છે એને પૂછી કે આમ કેમ? તા કે અમે આમ કર્યું છે ત્યારે જ રૂપિયા વાળા થયા છીએ, આમ જેને નથી કર્યું એને કોઈ રૂપિયા છે? જાવ જોઈ આવો. અમે વાત હાજી, રૂપિયા વાળા થવું હોય તો તમારે આ જ ધંધો કરવો પડે. એટલે હું કઉ છું કઈ નથી થવું રૂપિયા વાળું, રૂપિયા વાળા થઈ નહી. આ હા હા હા, પછી બધા ભોગવવાના જન્મો જન્મ સુધી થાય એના કરતા એમ ના મારા છે. ભગવાને શાંતિ તો દીધી છે, ભીતરી આનંદ તો ઉન્હોને દિયા હૈ. છોડ દે એ બાત કે હમે ઈશ્વરને સંપત્તિ નહીં દી, લેકિન સંપત્તિ કી વજહ સે જીવ જો ચાહતા હૈ વો તો હમકો ડાયરેક્ટ દે દિયા હૈ, ઇસલિયે અબ હમે સંપત્તિ કી જરૂરત નહીં હૈ. આઈ બાત દિમાગ મે? યે બાત હૈ. બસ આનંદ માં રહ્યો, રોજડા ન રોશો કે અમારે પૈસા ની છીએ. શાંતિ છે કે નહીં? પૈસા છે ને શાંતિ નથી, શાંતિ છે ને પૈસા નથી. બે માંથી તમે ચોઈસ કરો. તમારે શાંતિ જોઈ કે રૂપિયા જોઈ? રૂપિયા માણસ એટલા માટે કમાય છે પછી શાંતિથી જીવીએ એમ. પણ બંગલો થઈ જાય, રૂપિયા થઈ જાય, બધું થઈ જાય તોય એને શાંતિ પાછી નથી થઈ જતી. એ સમજે છે કે રૂપિયામાં નીકળે એમ, પણ ત્યાંથી કોઈ નીકળી નથી. પૂછી જોજો, કોઈ ગરીબ માણો બિચારો ગમે એટલો ગરીબ હોય તો ઊંઘવાની ગોળીઓ લેવા નહીં આવ્યો. અબજો રૂપિયા વાળા ઊંઘવા માટે ગોળીઓ લે છે. બોલો બિચારો પડ્યા ભેગો હોઈ જાય છે. એ શું બતાવે? વાલા ભક્તો માટે પોતાની શક્તિ પ્રમાણે દીન ઉપર દયા કરજો. ભગવાને જો આપ્યું હોય તો આપજો, દુખિયારાના દુઃખ કાપજો તમારાથી કપાય તો. જોકે આનો મિનિંગ એ નહીં થઈ જતો કે આપણે કરતા હરતા થઈને બધાના દુઃખ ટાળી દઈએ, એ તો અંદરનું અજ્ઞાન છે. દુઃખ ટાળવું ન ટાળવું એ તો કર્મ ફલ પ્રદાતા પરમેશ્વરના જ હાથમાં છે. આપણે તો એની આગીને સમજીને કરવું. એ ભગવાને કીધું છે કરી, એ સુખિયા થઈ જાય એટલે કરી, તો વળી પાછા આપણે બધું હેન્ડલ લઈ લીધું, એમ ન કરાય. ભગવાને કહ્યું છે માટે કોઈ ગરીબ હોય બિચારો અને તમારી પાસેથી કાંઈ જરૂરિયાત માટે પૈસા લઈ ગયો હોય તો બિચારો વ્યાજ ન દઈ શકે ને મૂળગા દે તો લઈ લેજો. આ તો 4-4% ને 5-5%, હા હા બૈરા છોકરા વેચી દે પણ મારું વ્યાજ લાવીને મારા પૈસા લાવ. છોડવું કંઈ ન છોડવું એટલે ન જ છોડવું. આવા મેં જોયા ધનવાનો હું દિન ઉપર ઈ દયા રાખે, શોષી નાખે બિચારાને. માટે ભગવાન કહે છે કે દિન ઉપર દયા રાખજો. બહુ સરસ વાત છે, અદભુત વાત છે. અને એ પણ પોતાની શક્તિ પ્રમાણે કરજો એમ. એવું નથી કીધું કે શક્તિથી બહાર આવી જજો, થાય એટલું કરવું, કરીને હાલતા થવું. વળી કહે છે કે અમારા આશ્રિતો એ વિષ્ણુ શિવ પાર્વતી સૂર્ય અને ગણપતિ આ પંચદેવ જે પૌરાણિક માન્ય છે એને માનવા, એમાં એવી શંકા નહીં કરવાની કે આ પાંચ દેવને આપણે પૂજ્યપણે માનીશું એને કરીને અનન્ય આશ્રય થઈ જશે. આ બધા એને ભગવાનના અંગ જાણી ભગવાનના ભગત જાણીને તમે પૂજો એને કરીને કાંઈ ઉપાસના ભંગ થઈ જતો નથી, અનન્ય આશ્રય થઈ જતો નથી. હા, મુખ્યપણે તમે એને જો ઉપાસો તો તમારે ઉપાસના ભંગ પડે. ખ્યાલ આવી ગયો તમને? કઈ તકલીફ થતી નથી. અને જો એમ તકલીફ થતી હોય તો ભગવાનના સંતો ભક્તોને પણ પૂજી ના શકીએ. પૂજ્ય શબ્દ ભગવાન સિવાય બીજે ક્યાંય લગાડાય જ નહીં. અમુક માણાની માન્યતા પ્રમાણે અમુક માણસો માને ચોખ્ખું પૂજ્ય ભગવાન જ એમ કેમ હશે? તમારા વાળા બધા આર્થિક હવા વધે ને એટલે પછી કઈક નું કઈક વલવલાટ થાય. પૂજ્ય કોઈ નહીં એક ભગવાન જ એમ, વ્યક્તિ તો કોઈ પૂજ્ય જ નહીં એમ. અને એને મને એવું મરી જાય એ દેવ ગણાય, અને જીવતા હોય એ વ્યક્તિ ગણાય એમ. અને આપણે એવું સમજીએ છીએ કે ભગવાન એક જ છે, બાકી બધી વ્યક્તિ છે, જીવતી હોય ગુજરી ગઈ હોય, શું ફેર પડે છે? પણ ભગવાનના સંબંધે કરીને જેમ સંત પૂજનીય છે ભક્ત પૂજનીય છે એમ દેવ દેવીઓ પણ પરમાત્માના ભક્ત હોવાથી પૂજનીય છે. એમાં ભગવાન છે માટે પૂજનીય છે. એ ભગવાનના સંબંધમાં આવ્યા છે, ભગવાનના સંબંધી છે. માટે માનો એમને પૂજ્ય. હવે કે છે ઉપદ્રવ આવે કોઈ અંગે રે, ભૂત પ્રેત આદિ પ્રસંગે રે. ક્યારેક જીવનમાં તકલીફ થઈ જાય, ભૂત પ્રેત આદિ ઉપદ્રવ આવે, તેને ઈચ્છો જો ટાળવા આપરે કરો નારાયણ કવચ જાપ રે. જો તમારે આ ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ ટાળવો હોય ને તો નારાયણ કવચનો જાપ કરવો, અને નારાયણ કવચનો ન કરવો હોય તો હનુમાનજીનો જાપ કરજો. પણ બીજા શુદ્ર દેવ ભૈરવાદિક જે છે ને કાળ ભૈરવાદિક એનો જાપ ન કરતા, તામસ દેવનો. આમાંય તમે એમ ન માનતા કે હનુમાનજીના મંત્રોનો જાપ કરીશું તો ઉપાસના ભંગ થઈ જાય. કેમ જે રામાયણમાં રામચંદ્રજીએ કીધું કે મારા ભક્ત હનુમાનજીની આરાધના કરશો તોય એ આરાધના તમે મારી જ કરી છે એમ હું માનીશ, એ હું જ આરાધાનો છું એમ ભગવાન બોલ્યા છે. માટે એ મુશ્કેલી નથી એમ શિક્ષાપત્રીના ટીકાકારો લખે છે. માટે આ સંસારમાં ઘણી વખત અણધારી ને અણઈચ્છી આપત્તિઓ આવી જાય એના ઉકેલમાં આ ઉપાયો બતાવ્યા છે. જ્યારે માણસને ધીરજ ના રહે બને એવું, માણસની ધીરજની પણ એક લિમિટ હોય છે, પછી કાંઈક માણસ અકળાઈને વલખા મારીને ઉપાય શોધવા જાય અને આપણે એને બધી કોરથી બારીઓ બંધ રાખીને ઉપાય શોધવા જ ન દઈએ ને એમ કહે કે નહીં ભગવાન કરે છે બરોબર છે, પણ એની એક ક્ષમતા નથી. એ બજારો એટલો બધો નથી મહાન પક્વ ભક્ત કે ભગવાન એને હોળીએ હોવારે તો એ કાંઈ બોલે નહીં. એટલે આ બધા પક્ષો રાખવા પડે, લોકોને શાંતિ થાય એમ આપણે એને વાત કરવી જ પડે. આપણે એવા થઈ ગયા છીએ એટલે આપણે ઈચ્છીએ છીએ કે બધા એવા જ હોવા જોઈએ ને એમ જ હોવું જોઈએ. આપણે જીવ છીએ, આપણે જેવા હોઈએ ને એવા બધાને કરવા આને આ મિનિટે ઈચ્છીએ. જ્યારે પરમેશ્વર છે ને એ બહુ દયાળુ છે. સારું સારું સારું, એમ કરો, હનુમાનજીનો જપ કરો, કાંઈ વાંધો નહીં, નારાયણ કવચ કરો. મોટા દિલના છે ને મહારાજ, ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જાય. હનુમાન દાદા તમારું દુઃખ ટાળી દે, જાઓ એમ. અમે એક દિવસ વાત કરી કાલીબાગમાં બિરાજમાન, હનુમાનજી તમારા દુઃખ ટાળશે. એ અમારે તો દર શનિવારે કોથળો શ્રીફળ શરૂ થઈ ગયા. મેં કીધું આટલા બધા નાળિયેર હનુમાનજી લાવે છે કેમ? તો હનુમાનજી મફત નથી લાવતા, નાળિયેર લેશે એ પ્રમાણે કામ દેશ. એટલે હનુમાનજી માંડ્યા બધાને કામ કરવા. હા, મહારાજ ખુશ છે. હા, મહારાજ કે જેટલા કેસ દરવાજેથી પચી જતા હોય એટલાની આઈ માથાકૂટ નહીં. બહુ સીધું છે. આપણે એવો રાગ છે કે બધા કામ હું જ કરું એમ, પૂગું ભલે નહીં પણ હું જ કરું એમ. ભગવાનને એવું કાંઈ નથી. એને જોવાને અનંત બ્રહ્માંડ ઉપજાવવાનું મહાપુરુષને સોંપી દીધું, પછી એક એક બ્રહ્માંડનું પ્રધાન પુરુષને સોંપી દીધું, અને પછી બધા વિભાગ પાડી દીધા. આ વૈરાટ નારાયણ ને આ એને હેઠે ના એને હેઠે આ બધું ગોઠવી નાખ્યું, અને પોતે અક્ષરધામમાં મુક્તોને સુખ દેવા બેઠા. બોલો, એ બધી કઈ કડાકૂટી કરવા જાય? એ તો આપણો શોખ છે કે ના ના એમ. એવું ભગવાનને કાંઈ નહીં, ભગવાન તો રાજી છે. માટે કાંઈ કોઈને તકલીફ હોય તો હનુમાનજીના મંત્રનો જાપ કરવો. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. પછી કોઈ બીજા મંત્ર હોય, સ્તોત્ર હોય, ઘણા મંત્રો છે. ગોપાલ સ્વામી એક સરસ મજાનો હનુમાનજીનો મંત્ર બનાવ્યો છે, મહાપ્રબળ પ્રતાપી. માટે વાલા ભક્તો, હનુમાનજી દાદા કેટલા મહિમા વાળા ને કેટલા મહાન છે, કેટલા શક્તિશાળી હોવા છતાંય સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજતા હોવાથી એમના સંતને એ વંદના કરે છે. અને સંત જો એમ કે હાથ જોડીને કે દાદા આ કામ કરવાનું છે હરિભગતનું, તો હનુમાનજીને એટલો બધો આનંદ થાય કે મને સ્વામીએ કામ સીધું એમ. એટલે એ તો તરત હાથમાં ગદા લઈને ઉપડે. હા હા, ગમે એનું હરખું કહી નાખે. માટે હનુમાનજી આપણા માટે બહુ સારા. માટે કોઈને કાંઈ દુઃખ બુખ હોય તો હનુમાનજી દાદાને શ્રીફળ વધેરવું, જાડું દુઃખ હોય બે વધેરવા. જોટો એક ખોટું નીકળે તો એકાદો તો સાચું નીકળે. હાવ અરજી ફેલ ન જાય એમ કહું છું, કારણ કે ઘણા શ્રીફળ ખોટા નીકળે છે. ખોટા શ્રીફળે કામ ન થાય. એ તો સ્વામિનારાયણ ભગવાન એવા મહાદયાળુ હતા કે એને ઓલા વાણિયાનું ખોટું શ્રીફળ હતું તોય કલ્યાણ આપ્યું. એ તો મોટાની વાત મોટી. તો વાલા ભક્તો, હનુમાનજી દાદાની વાત પૂરી થઈ, હવે ગ્રહણની વાત આવે છે. થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે,
થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે,
ક્રિયા તજી દેવી સર્વે ત્યારે રે,
ક્રિયા તજી દેવી સર્વે ત્યારે રે,
થય શુદ્ધ સહુ જન આપ રે,
થય શુદ્ધ સહુ જન આપ રે,
કરો શ્રી કૃષ્ણ મંત્ર નો જાપ રે,
કરો શ્રી કૃષ્ણ મંત્ર નો જાપ રે,
મટે ગ્રહણ ત્યારે જય નામ રે,
મટે ગ્રહણ
સબ ગાઈએ
જય નામ રે,
વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાઉં રે,
વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાઉં રે,
ગ્રહસ્તે દાન દેવું શક્તિ જેવી રે,
ગ્રહસ્તે દાન દેવું શક્તિ જેવી રે,
ત્યાગી એ સુખ લેવું કૃષ્ણ સેવી રે,
ત્યાગી એ સુખ લેવું કૃષ્ણ સેવી રે,
થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે,
થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે,
ક્રિયા તજી દેવી સર્વે ત્યારે રે,
ક્રિયા તજી દેવી સર્વ ત્યારે રે.
સમજી ગયા? સૂર્ય અને ચંદ્ર નું ગ્રહણ થાય છે. આપણી પૌરાણિક કથા એવી છે કે રાહુ ને કેતુ બધા નડે છે, પણ આપણા વિજ્ઞાનમાં આપણને ખબર પડી કે આ બધી ગ્રહની ભ્રમણના પહેલામાં આડા આવતા એકા બીજી ગ્રહને લઈને આવું થાય છે. ઠીક છે, જેમ થાય એમ. વાત એટલી છે, આ બાને જો નાહી ધોઈને ભગવાનનો જપ કરી તો એ તો કેટલી ઉત્તમ બાબત છે. એ ઘડીક વારે ભગવાનનું ભજન થાય, જીવ કેટલો મહાન બની જાય. આમ તો ન કરીએ તો સૂર્યચંદ્રના ગ્રહણ વખતે તો થઈ જાય હાબદા, ધંધા પાણી છોડી. માટે ભગવાનના ભક્તોએ ગ્રહણ થયાની ખબર પડે એટલે તરત જ ઊંઘતા હોય ને ઊંઘ છોડી દેવી, કામ કરતા હોય ને કામ છોડી દેવું, બધું છોડી દેવું, નાહી ધોઈને પવિત્ર થઈ જવું, પવિત્ર થઈને ભજન કરવાનું લખ્યું છે, પછી જપ કરવો, ધોઈને કરવી, ભગવાનમાં થવું, ટૂંકમાં ગ્રહણ ઉતરે ત્યાં સુધી. અને ગ્રહણ જ્યારે પૂરું થઈ જાય ત્યારે ગ્રહસ્થએ દાન દેવું, એટલે કે ગ્રહણ સમયે જ એને દાન દેવાનો સંકલ્પ કરી લેવો. હું કે આ ગ્રહણમાં આપણે આટલો સંકલ્પ, કેમ જે ગ્રહણ વખતે દાનનો જે સંકલ્પ કરે છે એને બહુ મોટું ફળ મળે છે એવું શાસ્ત્રો કહે છે. અને પછી જ્યારે દો ત્યારે કઈ ગ્રહણ પૂરું થાય એટલે તરત જ તમારે પછી હુંડલાન ટોપલા લઈને દાને સડવું એવું કઈ વાત નથી, પણ ગ્રહણ વખતે જ દાન કરી લેવું, પાંચ કેળા મંદિરમાં મૂકી દેજો, બીજે દી લેતા આવવા, દાન જ કહેવાય ને, હું તમે એને માનો, બધા આવા સંકલ્પ કરે છે એટલે કહું છું. મોટી બાજરો જો એ દાન કહેવાય, પણ એની હામે પછી એ પ્રમાણે મળે, એમ ગાડી બાજરો મળે, વાંધો ન આવે, ખવાય. પણ દાન દેવું અને પૂજા પણ કરવી ગ્રહસ્થએ, એનો નિષેધ નથી, માલિકો લખ્યું છે એટલે કહો. અને ત્યાગી છે ને દાન ન દેવું, એને એકલી પૂજા કરવી, અને કોકની પાસે પૈસા ભેગા થઈ ગયા દઈ દેવા દાનમાં, એમાં કઈ શું આપણે ના પાડવી, પણ એને નહીં દાન દેવાની વાત એટલા માટે કરી છે કે એને ધન રાખવાનો અધિકાર નથી, એટલે એને દાન દેવાની વાત તો ગ્રંથ કેવી રીતે કરે, પણ માની લો કોઈ રાખ્યું જ તો પછી દાન દે તો એમાં નાહી શું કામ પાડવી પડે, ધન હોય એને દાન દેવું ટૂંકમાં એમ રાખો ને. જેની પાસે રૂપિયા હોય એને બધા દાન કરવું, લ્યો. ચારે વર્ણના મનુષ્ય જે કાવે રે, આ એ ગ્રહણ વિધિ પૂરી થઈ ભાઈ. હવે ચારે વર્ણના જે માણસો છે એમણે જન્મ અને મરણ એનો હુતક પાળવાની વાત કરે છે.
ચારે વર્ણના મનુષ્ય જે કાવે રે,
ચારે વર્ણના મનુષ્ય જે કાવે રે,
તે તો સંબંધી સહુનું પાળો રે,
તે તો સંબંધી સહુનું પાળો રે,
જન્મ મરણ સૂતક તેને આવે રે,
જન્મ મરણ સૂતક તેને આવે રે,
તે તો સંબંધી સહુનું પાળો રે,
તે તો સંબંધી સહુનું પાળો રે,
શાસ્ત્ર મર્યાદા કોઈ માટાળો રે,
શાસ્ત્ર મર્યાદા કોઈ માટાળો રે,
જ્યારે વર્ણના મનુષ્ય જે કાવે રે,
ચારે વર્ણના મનુષ્ય જે કાવે રે,
લ્યો સાંભળ્યો, આ ચારે વર્ણના એ પાળવાનું, અમુક ત્રણ વર્ણના એ પાળવાનું, ત્રિવર્ણિક કે આવું બધું આવ્યા કરશે, જન્મનું કે મરણનું. કોઈ માણસ આ દુનિયામાં ઇન્વોલ્વ થાય કે કોઈ માણસ આ દુનિયામાંથી વહેતો થાય એટલે આપણે આ આવી જાય લપ, શાસ્ત્રીય લપ છે એટલે આદરણીય છે. પણ લપ એટલા માટે મેં કીધી કે 10 દિવસ ભગવાનની પૂજા વિધિથી આપણને આ લપ શેઠી કરે. સૂતકનો ટૂંકો અર્થ, ભગવાનની પૂજા વગેરે 10 દિવસ આપણને થાય નહીં, આ નામ હુતક. બીજું જે હોય તે. પણ ભગવાનની આજ્ઞા છે એટલે આપણે કઈ ના પડાય. ભગવાન એમ કે ભાઈ દહી મારી પૂજા ન કરતા તો આપણે તો સારું, સવારમાં અડધો કલાક બચ્યો. હે, ઘણા એવું માને છે. હા, અને પૂજા મંદિરે મૂકી જાય, ભાઈ હુતક પૂરું થઈ જાય ને મહિનો થાય તો લેવા આવે નહીં. હા, કે હુતક તો પૂરું થઈ ગયું પણ પછી કામમાં બહુ હતો ને તો ટાઈમ મળ્યો નહીં લેવા આવવાનો. ભગવાન અપૂજ હતા નહીં એટલે મને ચિંતા આવતી નહીં. અને ઘણા તો હુતક વખતે પૂજા મૂકી ગયા છે તો હજી લેવા આવ્યા જ નથી. એ પડ્યું ઘણા મંદિરમાં મૃત્યુ. અમે જઈએ ને આ મૃત્યુ કોની શ્રી ખબર પૂજારી કે સ્વામીના પેલા કોઈ મૂકી ગયો છે, લેવા જ નથી આવતો. લ્યો સ્વામી શું કરવું? કાંઈ વાંધો નહીં, પૂજા કરો. એટલે આવું જ થાય છે. મારે આવું ન કરવું. સૂતક પૂરું થાય એટલે લઈ આવવી તરત, અને સૂતક પાળવું ભગવાનની આજ્ઞા છે. એટલે જૂનાગઢ દેશમાં તો ગુણાતીતાનંદ સ્વામીએ કોણ જાણે કેવું જ્ઞાન નાખ્યું છે, ત્યાં તો કોઈ પાળે છે કે નથી પાળતું? પૂજા કરવાની કેમ? આ જૂનાગઢના અમારે છે આમાં થોડાક, ઠીક પૂજા પૂજા કરવાની, ત્યાં નહીં કોઈ પાળતું. આમ તો નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આમ બે મિત્ર બાળપણના. સ્વામીએ કીધું શાસ્ત્ર મર્યાદામાં ટાળો રે, પણ આ બાજુ તો એ વિધિ છે માટે આપણે બધાએ પાળવું. ઓકે, બસ બોલો. પછી દેશાચાર કહેવાય. કોઈ દેશમાં કોઈ મોટા થયા, એણે પોતાની સ્વેચ્છાથી પોતાના પ્રભાવથી ઐશ્વર્યથી પરમેશ્વરની મરજીને જાણીને કોઈ આચારમાં ફેરફાર કર્યો તો એ તો એનો સામર્થ્યનો પ્રભાવ છે. તે દેશાચારમાં ગણાણું. પછી જે દેશનો જે આચાર હોય તે તેમ કરતા હોય. પણ આપણે તો અહીં બધાએ કોઈ આવે આ દુનિયામાં, કોઈ આ દુનિયામાં જાય, એટલે જે પ્રમાણે વિધિ હોય એ પ્રમાણે આપણે રાખવું. હવે ચારેય વર્ણના જે વિશેષ ગુણો છે એને અહીંયા બતાવે છે.
ક્ષમ દમ ક્ષમાદિ સુંદર રે,
ક્ષમ દમ ક્ષમાદિ સુંદર રે,
રહો સંતોષી સહુ વિપ્રવર રે.
આ બ્રાહ્મણ નો ધર્મ.
સહુ વિપ્રવર રે,
ક્ષત્રિય વર્ણ રહેવું અતિ ધીર રે,
ક્ષત્રિય વર્ણ રહેવું અતિ ધીર રે,
કામ પડે થાવું સુરવીર રે, રે
ગાયો ધન વેપાર ખેતી વ્યાજ રે,
વર્તો વૈશ કરી એવું કાજ રે,
વર્તો વૈશ કરી એવું કાજ રે,
વિપ્ર આદિ તણ વર્ણ એ વારે,
વિપ્ર આદિ તણ વર્ણ એ વારે,
વર્તો શુદ્ર કરી તેની સેવા રે,
વર્તો શુદ્ર કરી તેની સેવા રે,
ગાયો ધન વેપાર ખેતી વ્યાજ રે,
ગાયો ધન વેપાર ખેતી વ્યાજ રે,
વર્તો વૈશ કરી એવું કાજ રે,
વર્તો વૈશ કરી એવું કાજ રે.
હવે ભગવાન એમ કે છે કે આ જે ચાર વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, એમણે અમુક ગુણો એ વિશેષ સંપન્ન થવું. કહેતા જે બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણ એનામાં ક્ષમ દમ ક્ષમા અને સંતોષ વગેરે વગેરે ગુણો અવશ્ય જોઈએ. સુરવીરપણું નહીં હોય તો આલસી કે છે, પણ આ ગુણો જોઈએ. ક્ષમ એટલે અંતકરણનું શમન, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર વિજય મેળવવો. દમ એટલે ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવી. ક્ષમા એટલે સહન શક્તિ, કોઈ ઉપદ્રવ કરે આ કરે તો સહન કરવું. સંતોષ રાખવો, જે મળે એનાથી આનંદ માણવો. આમ એને આ બધા ગુણો રાખવા. ક્ષત્રિય જે હોય એમણે ધીરજ રાખવી, જેવી તેવી વાતમાં આમ તપી બપી ન જવું, અને જે દિવસે કામ પડે તેથી એને બીવું નહીં, સુરવીર થવું જન સમાજની રક્ષા માટે. કોઈ ગરીબને, કોઈ સ્ત્રીને કોઈ હેરાન કરતો હોય, કોઈ સાચા માણસને કોઈ અધમ નરાધમ પાપી પોતાના મતલબ સારું થઈને ત્રાસ દેતો હોય, પીડતો હોય, તો એને એનો પક્ષ લેવો, એને ઉગારવો, એની વાયરે થવું, પ્રજાનું પાલન કરવું, એનો આગવો ધર્મ છે. આ શરીરપણું એ પ્રજાને પીડવા માટે નહીં, પ્રજાના રક્ષણ માટે છે. અને જે વૈશ્ય હોય એ લોકોએ ગાયો રાખવી, ધન વ્યાજે દેવું, વેપાર કરવો, ખેતી કરવી, આવું બધું કરવું એને, વગેરે વગેરે બધા ધંધા. અને જે શુદ્ર છે એમણે આ ત્રણ વર્ણની સેવા કરવી, એમ આપણી આ બધી પૌરાણિક વર્ણ વ્યવસ્થા છે. આજનો જમાનો બહુ બીજી દિશા પકડીને આગળ યોગ્ય છે. આપણે સમજીએ એવી વાત છે કે અત્યારે વર્ણ બધા ભૂંસાઈ ગયા છે, કંઈ ગોતું જડે એવું છે નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડીશું. હજી આશ્રમની વ્યવસ્થા છે, ગ્રસ્ત આશ્રમ ને ત્યાગ આશ્રમ ને આવું બધું થોડું ઘણું છે, પણ વર્ણ વ્યવસ્થા હવે દેખાતી નથી બહુ, અને જીવે એમય નથી. ક્યાંક ક્યાંક ઓક્સિજન ઉપર છે, થોડા કાળમાં મરી જવાની છે. શું કરવું? આપણે નાહી નાખશું, ઉતક વાળીશું દર્દી. કરવું હું આનું? કોઈનું હા લેવું જ નથી. હું તમે પણ આપણે તો ભગવાનની આજ્ઞા જાણીને માનવી, પ્રયાસ કરવો જ્યાં સુધી જીવે ત્યાં સુધી, સ્ટ્રોક મારવા. ભલે નહીં પલ થોડી ઘણી રહે તે સ્ટ્રોક મારે કે સાલું થઈ જાય તો એમ, અને તેમ છતાંય જ્યારે કોઈ આપણું સાધન ન હાલે ને ગુજરી જાય ત્યારે એનું નાહીને નાખવું. બીજું હું, બીજો કોઈ ઉપાય છે નહીં. પણ આ પ્રમાણે પહેલા હતું, સમજાણું. ક્ષત્રિયો જ રાજા હતા. આપણે તો ઇન્દિરા ગાંધી રાજ કરી ગયા કેટલાય વર્ષ, એનું કરવું હું? હવે તો બધા જે એને મત આપે એ રાજા થાય. લ્યો, પેલા બ્રાહ્મણો હતા તે એનો એક વિભાગ હતો, એ વેદ ભણતા ના રાખતા. પેલા પટેલ હતા, એ બધા ખેતી કરતા હતા. એટલે હવે એ એન્જિનિયર થયા હોય કાં તો ઇન્સ્પેક્ટર થયા હોય, કેડીમાં રિવર લઈને પટેલ સાહેબ આવ્યા હોય, હવે આમ તો કાં તો જજ થઈને બેઠા હોય. એટલે હવે આ બધું તો કાંઈ સમજાય એવું રહ્યું નથી. હું વાલા ભક્તો બધા મારા ઉપર રાજી રહેજો. ભગવાન સ્વામિનારાયણનો લખેલો આ દિવ્ય ગ્રંથ છે, એના ઉપર મારે કાંઈ બોલવું એ ઠીક નથી. પરમાત્માની વાણી છે, આપણાથી જેટલી પળાય દેશકાળ અનુસારે તેટલી પાળવી, એમાં આપણું હિત છે. રક્ષા ભગવાન કરનારા છે. હવે કહે છે કે ગર્ભાધાન આદિ સંસ્કાર રે, નિત્ય કર્મ સાધ નિર્ધાર રે, પોતાના ગૃહ્ય સૂત્ર પ્રમાણ રે, કરો દ્વિજ જન તે સુજાણ રે. દ્વિજ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ, જેને ઉપનયન સંસ્કારમાં અધિકાર છે. દ્વિજ બે વાર જન્મેલા, એકવાર માતાને ત્યાં અને બીજા ઉપવિજ સંસ્કાર વખતે દીક્ષા લીધી તારે.
ગર્ભાધાન આદિ સંસ્કાર રે,
ગર્ભાધાન આદિ સંસ્કાર રે,
નિત્ય કર્મ શ્રાદ્ધ નિર્ધાર રે,
નિત્ય કર્મ શ્રાદ્ધ નિર્ધાર રે,
પોતાના ગુહ્ય સૂત્ર પ્રમાણ રે,
પોતાના ગુહ્ય સૂત્ર પ્રમાણ રે,
કરો
द्विज जन ते सुजान रे
करो द्विज जन ते सुजान रे।
वाला भक्तो, एक तो गर्भाधान आदि संस्कार, बीजी बाबत आन्हिक कर्म नित्य कर्म, और तीजी बाबत श्राद्ध। आ श्लोक में त्रण वात छे। गर्भाधान आदि संस्कार में बहु भात भात नु ग्रंथ हम लिख्यु। एक नजर फेरवी तो कोक बार संस्कार कहसे, कोक होल कहसे, कोक पच्ची कहसे, આપણા જ ગ્રંથોમાં। વળી જૈનોના સંસ્કાર જુદા છે, શીખના જુદા છે, શીખને પાંચ છે, જૈનો પાછા હોળ છે, ભાઈ ભાઈ તેનું બધું છે। પણ આપણા જે ઋષિમુનિઓ થઈ ગયા એમાં ઋષિમુનિઓને કોઈને એક મત નથી। કોઈ બાર કે મનુ બાર સંસ્કાર કેશ, તો બીજા વળી હોળ કેશ, ક્યાંક ક્યાંક પચીસ સંસ્કારની વાત છે। અને મન લાગે એટલે જ બધા માણસ કંટાળો સીડ્યો છે, ઠામકા કાઢ નહી ગયા, હા બધી માથા કરું છે, સંસ્કાર નામે ન જોઈ માણા બધા અસંસ્કારી થઈ ગયા। પણ સંસ્કાર કામના જ, રૂપિયા કરતાય વધારે, સંપત્તિ કરતાય વધારે સંસ્કાર કામના છે। હવે હોળ સંસ્કાર તમને સંભળાવી દઉં, સાંભળી તો લ્યો, સાંભળવામાં તમને રૂચિ નથી। ગર્ભધાન સંસ્કાર નંબર વન, બીજો પુંસવન સંસ્કાર, ત્રીજો શ્રીમંત સંસ્કાર, દેખાય છે ક્યાંક ક્યાંક ખોળો ભરે નહીં, ચોથો જાતકર્મ સંસ્કાર, પછી પાંચમો નામકરણ સંસ્કાર, છઠ્ઠો બહિર્નિષ્ક્રમણ સંસ્કાર, સાતમો અન્નપ્રાશન સંસ્કાર, આઠમો ચૌલ સંસ્કાર, બાબરી ઉતારે ઈ ક્યાંક દેખાય છે, નવમો કર્ણવેદ સંસ્કાર, પહેલા કાન વીનતા પછી બંધ થઈ ગયા તા, બસ હમણાં હમણાં શરૂ થયા છે, એક હીરો પહેરે હીરાઓ, પછી યજ્ઞોપવી સંસ્કાર, પછી વેદારંભ વેદભણમાં જવું, પછી વેદ ભણીને આવો સમાવર્તન, પછી સ્નાન સંસ્કાર લખ્યો છે, વિવાહ સંસ્કાર, વિવાહ અગ્નિ પરિગ્રહ, વિવાહ વખતે કઈક અગ્નિ રાખતા, પછી તેતાગ્નિ સંગ્રહ, એ કઈક હશે આપણે બહુ ડિટેલથી જાણતા નથી, તમને શોખી વાત કરી। પણ છેલ્લો અગ્નિ સંસ્કાર કહેવાય એ આપણે રાખ્યો છે, કારણ કે એને બાળવત ખરો નડે ગંધાય, એટલે નો છૂટકે એ સંસ્કાર આપણે રાખવો પડ્યો, બીજો શું કરે તારે। પણ વાલા ભક્તો, આ બધી વિધિઓ પહેલા હતી, આપણા બધા માણસો કરતા આ બધું, અને એને લઈને ફાયદાઓ પણ ઘણા થતા, અને સંસ્કારી માણસો નીપજતા। આ બધોય આપણામાં ઘડતર થાય, સંસ્કાર આવે એને માટેની આ બધું વિધિઓ અને વિધાન છે। ભગવાનના ભક્ત થાય એટલા કરવા એવો મારો આગ્રહ છે। અને હવે આવ્યું નિત્યકર્મ, ષટકર્મ છે એ નિત્યકર્મ છે, એ રોજ કરવાના સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં કહ્યા છે। એક, રોજ સ્નાન કરવું, બીજું રોજ ધ્યાન કરવું, ત્રીજું રોજ પૂજા કરવી, ચોથું રોજ સ્મરણ કરવું જપ કરવું, પાંચમું રોજ કીર્તન કરવું, છઠ્ઠું રોજ સત્સંગ કરવું, એથી ષટકર્માણી દિને દિને। આગળ પુરાણોમાં બીજા છે, આ નથી, પણ એ બધા રોજ પિતૃ તર્પણ કરવાનું કહેશો, તમે કોઈ કરો છો પિતૃ તર્પણ? અમારે બધું કાપી નાખ્યું, શિક્ષા લીધી તે દી તર્પણ બધું, એટલે અમારે તે કાંઈ લપ આવતી નથી, પણ હવે તમારે આ રોજ પિતૃ તર્પણ રોજ, ઠીક છે, આપણે આ કરો ને સત્સંગ જીવનવાળા નિત્યકર્મ છ રોજ કરજો, આ નહીં કરો પછી તમારી યારે ભગવાનને ફાઇટ થાય। રોજ સ્નાન સાંભળો છો, રોજ ધ્યાન થોડું ઘણું પાંચ દસ મિનિટ પ્લીઝ મેડિટેશન, અમથોય લોકો કરે નિત ભગવાનને માનતા, એ બીજા ફાયદાઓ માટે અને આ તો દિવ્ય ફાયદા માટે કરવાની વાત છે. અને પછી પૂજા ત્રીજે નંબરે, રોજ પૂજા કરવી જ જોઈએ, ન કરતા હોય પૂજા લઈ લીજો. અને જપ રોજ માળા કરવાની, પાંચ દસ જે થાય તે, માળા ફેરવા વગર દિવસ ન જવો પડે, એનાથી મોટા ફાયદાઓ છે. રોજ કીર્તન, બે ચાર કીર્તન ગાવા, અરે એક ગાવું, અરે કીર્તન ન આવડે તો ધૂન કરો સામે સામે, એ સંકીર્તન જ કહેવાય, સ્મરણ કરો. અને સત્સંગ, રોજે સત્સંગ કરવો, સંત સમાગમ કીજે, નિશ્ચિત સંત સમાગમ કીજે, કાર્યોન સંગન વહમ સતા, શિક્ષાપત્રીમાં લખ્યું. માટે આ કરવા જેવી મને તો શ્રેષ્ઠ વાત લાગી, આ છ વાના, એનાથી આપણી ઉન્નતિ હિ ઉન્નતિ છે, અક્ષરધામ સુધી આપણે ઊંચાવ્યા જઈશું આ છ વાના જો થયા તો. હે, આ છ વાના કર્યા એને સિક્સ મારી સમજી લેવાનું, અક્ષરધામના મુખ તો તાળીઓનો ગડગડાટ, કારણ કે આપણે અટાણે અહીં ખેલ રમીએ છીએ, ઈવડાય જોવે છે, આપણે અહીં કર્મભૂમિમાં કુંડાળા સીડાય છીએ, એમાં છ વાના રોજ કરી નાખ્યા એની સિક્સ નોંધાઈ જાય ને પાટિયામાં, કે એને આજ મારી અને ચૂક્યો ગયો, આવું છે. માટે આ છ વાના કરજો, યાદ રાખવા જેવું છે, સીધું છે. નિત્ય કર્મ કે જે ન કરવાથી પાપ લાગે એવું અવશ્ય કરવા યોગ્ય કર્મ ભગવાનના ભગતે કરવું જોઈએ. આ વળી હવે ત્રીજે નંબરે વાત આવી શ્રાદ્ધની. શ્રાદ્ધ કોને કહેવાય? તો કે પિતૃની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતી તર્પણ દાનાદિક વિધિ, એ શ્રાદ્ધ કહેવાય. તો ભગવાનના ભક્તને શ્રાદ્ધ કરવું, કેમ જે પિતૃઓ ત્યાં પિતૃલોકમાં કે ક્યાંક હોય અને તમે અહીંયા એને શ્રાદ્ધ નાખો, કાગવાશ, એટલે પિતૃ અને એ મળે છે એમ આપણા શાસ્ત્રો કહે છે, ખોટું નથી કાંઈ. માટે પિતૃઓના ઋણમાંથી છૂટા થવા માટે આ વિધિ કરવાની હોય છે, તો ભગવાનના ભક્તે કરવી. ભલે જીવતા એને માર્યા હોય, ન ખાવા દીધું હોય, પણ મરી ગયા પછી તો આ ખાસ કરવાની વિધિ છે, કારણ કે હવે તમને ક્યાં બિચારા નડે છે, બરાબર? તમે લોકો મારી વાતમાં દાંત કેમ કાઢો છો? જીવતા પાણી ન પાયું હોય બિચારાને, ન બોલવાનું બોલ્યો હોય સામે, ભૈયા જાય પછી કે કાગ વાસ, હા એક જણો છે ને કાગ વાસ કરી વાસ નાખતો હતો, તે તમને કહું, એક કાગડો છે ને સામે ખોડેથી આવે જ નહીં, હો ઘણું બિચારે કાગવાસ કાગવાસ કર્યું, હા આવ્યું છે ને, પછી એને એમ થયું કે આવતો કેમ નથી, હા તો એને નાના છોકરે કીધું, દાદા તમારાથી ધ્રુજે જ બિચારા ન્યારી હારી, નહીં આવે કે તમે રવાઈ દો મને નાખવાઈ દો કાગવાસ, એવો ત્રાસ આપ્યો હોય તો કે આવે બિચારા, આવી વાત છે. પોતાના ગૃહ્ય સૂત્ર પ્રમાણે રે, કરો દ્વિજજન તે સુજાણ રે. ગૃહ્ય સૂત્ર એટલે પોતાના કુળના આચાર પ્રમાણે, કલ્પસૂત્ર ગણાય છે, બધાનો એક પ્રમાણે ન હોય. એટલે આ ગર્ભાધાન, નિત્યકર્મ અને શ્રાદ્ધ, એમાં શ્રાદ્ધ જે વસ્તુ છે એ પોતાના ગૃહ્ય સૂત્ર અનુસારે કરવી. પછી કોઈનું ગૃહ્ય સૂત્ર બીજું હોય, એટલા કુળાચાર બીજો હોય ને કોઈને બીજો હોય, એ પ્રમાણે હવે કરવું. અને હવે કે છે,
જેવો અવસર ને જેવું ધન રે,
જેવો અવસર ને જેવું ધન રે,
કરવું શક્તિ પ્રમાણે એ જન રે, શક્તિ પ્રમાણે જન રે.
આ શ્રાદ્ધાદિ
કરવું શક્તિ પ્રમાણે કરવું, જન રે
જાણે અજાણે કરીને આપ રે,
જાણે અજાણે કરીને આપ રે,
થાય નાનું મોટું કઈ પાપ રે,
થાય નાનું
આપ રે,
જાણે અજાણે કરીને આપ રે.
હાય નાનું મોટું કોઈ પાપ રે,
હાય નાનું મોટું કોઈ પાપ રે.
શનિવારીએ પોતાની શક્તિ પ્રમાણ, ત્યાર પછીની વાર્તા કહું સુણો સર્વે સુજાણ. દોહરો આવ્યો હજમાં. આપણાથી રોજ ઉઠીને નાના મોટા અનેક પાપ થાય છે. આગળ આ બધું કરવાનું કીધું, એ ન થયું હોય, આ છે તે છે, એના અમુક દોષો લાગે, કરવાનું ન થાય, ન કરવાનું થઈ જાય, ઝીણા મોટા એવા બધા ઘણાય દોષો પાપ લાગે, અને એનું પ્રાયચિત કરી નાખવું પડે તો હબ ટૂંકામ પતે, અને ન પ્રાયચિત કરો તેનો ઝાઝો દંડ થાય. એટલા માટે ભગવાન કહે છે કે નાનું મોટું જાણે અજાણે તમારાથી કંઈ પાપ થઈ જાય તેનું પ્રાયચિત કરી લેજો. પાપ બે પ્રકારે થાય, એક અજ્ઞાનથી ખબર ન હોય થઈ જાય, અને એ ખબર તો હોય પણ સ્વભાવથી થઈ જાય, રહેવાય નહીં. અજ્ઞાનથી અને સ્વભાવથી બે રીતે પાપ થાય. પ્રકૃતિવશ ગીતાએ કહેલો, જે જ્ઞાની પુરુષ પ્રકૃતિ સરખું આચરણ કરે, પોતાની પ્રકૃતિ છોડી નથી શકતો, એમ આપણે જે ટેવું પડી ગયું એની જાય નહીં પછી. તો વાલા ભક્તો, આમ આ બધા પાપોનું પ્રાયચિત કરવું, અને આમ કાત્યાયને પાંચ પ્રકારના પાપો કયા છે. એક પ્રકિરણ પાપ, બીજું પાતક, ત્રીજું ઉપપાપ, પછી ચોથું મહાપાપ, પાંચમું અતિપાપ. પાંચ પ્રકારના, એમાં કહેવાય કે આને પ્રકિરણમાં ગણવું. આવા પાપી પાતક કહેવાય, આવા પાપી ઉપપાપ કહેવાય, આવા પાપી મહાપાપ કહેવાય. પાછા મહાપાપ પાંચ પ્રકારના છે, સોનાની ચોરી, પછી દારૂ ને એવું બધું કંઈક છે, ગુરુસ્તીનો સંગ ને એવા બધા પાંચ મહાપાપ છે. એટલે આ બધી ઉપાધિ. અતિ પાપ છે અમુક અમુક, બહુ ક્રૂરપણે કર્યા હોય, તો આ બધાનું પ્રાયચિત શાસ્ત્રમાંથી જાણી કોઈ મોટા પુરુષને પૂછી અને માણસે કરી નાખવા પડે એનો દોષ નિવારવા. હવે કે છે કે અમારે આઠ શાસ્ત્ર માન્ય છે.
વ્યાસ સૂત્ર વેદવલી શ્રીમદ ભાગવત સુખરૂપ વિષ્ણુ સહસ્ત્ર નામ ભારતે શ્રી ભગવદ્ ગીતા જે અનુપ વિદુર નીતિ ને સ્કંદ પુરાણે વૈષ્ણવ ખંડ માં સાર વાસુદેવ મહાત્મ કહ્યું તે અતિ સુંદર જ્ઞાન ઉદાર આજ્ઞવલ્કય ઋષિ સ્મૃતિ ધર્મશાસ્ત્ર માહી જે હ સત્શાસ્ત્ર આઠ એ કહ્યા અમારે છે અતિ ઇષ્ટ એ હ.
આઠ શાસ્ત્ર અમને પ્રિય છે ભગવાન સ્વામિનારાયણ કહે છે. એક તો જાણે વેદ અપૌરુષેય છે, ભગવાનમાંથી થયેલા છે, અમને વાલા છે. વ્યાસ સૂત્ર જે વેદનો સૂત્ર બતાવે છે, કપિલ સૂત્ર વગેરે કરતા શ્રેષ્ઠ છે, અને શ્રીમદ ભાગવત અન્ય પુરાણોથી શ્રેષ્ઠ છે. વ્યાસને શાંતિ ન થઈ ત્યારે ભાગવત લખ્યું નારદજીના કહેવાથી, એટલે અમને બહુ ગમે છે. આટલી વાત કરી. પછી મહાભારતમાંથી ત્રણ ગ્રંથ ભગવાન શ્રી હરિએ ખેંચ્યા. એક વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર, ભીષ્મ જેવા ભીષ્મ કહેનારા, યુધિષ્ઠિર જેવા સાંભળનારા, બહુ ભગવાનને ગમ્યું આ સ્તોત્ર, પાસ રાખ્યું. પછી શ્રીમદ ભગવદ્ ગીતા, કૃષ્ણ સ્વયં વક્તા અને અર્જુન સ્વયં શ્રોતા,
અને અદ્ભુત શરણાગતિની મહત્તા સમજાવનારો આ ગ્રંથ ભગવાનને બહુ વાલો લાગ્યો. વિદુરજીની નીતિ, વિદુરજી જેવા ડાયા ભગવાનના ભગત એને વળી નીતિ કથન કર્યું, બહુ સરસ, સુખદાયી, મુમુક્ષુને આનંદદાયી. બાકી ચાણક્ય નીતિ વગેરે ઘણી નીતિઓ છે, પણ ભગવાનને એ નહીં ગમી, વિદુરજીની નીતિ પાછ રાખી. પછી સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડમાં વાસુદેવ મહાત્મ્ય નામનું એક ચેપ્ટર આવે છે, એ પરમાત્માને બહુ ગમ્યો એ ગ્રંથ. ભગવાન કે અમને બહુ વાલું છે વાસુદેવ મહાત્મ્ય. એમાં સુંદર મુમુક્ષુનો ઉપયોગી ઉદાર જ્ઞાન છે. પછી તમામ ધર્મશાસ્ત્રોમાંથી બધાય ઋષિ મુનિઓએ જે કાંઈ ધર્મ લખ્યા તે બીજું ત્રીજું એમાંથી આજ્ઞેવલ્કય ઋષિ મુનિએ જે ધર્મ લખ્યા એનું નામ આજ્ઞેવલ્કય સ્મૃતિ. ભગવાન કે એ અમને માન્ય છે. બીજા બધા શંખ ને લિખિત બધાએ ઘણાય સ્મૃતિ લખી છે, મનુસ્મૃતિ ને હરિત સ્મૃતિ, પણ ભગવાન કે એ નહીં, આજ્ઞેવલ્કય સ્મૃતિ અમારે માન્ય છે. એમાંય પાછું આજ્ઞેવલ્કય સ્મૃતિમાં વિજ્ઞાનેશ્વર નામના જે એક પંડિત થઈ ગયા એમણે મિતાક્ષરા નામની જે ટીકા કરી છે એને ઈ માન્ય છે, એટલું ઊંડું છે. આવું છે તો આ અમારા શાસ્ત્રો અમારા ભક્તોએ પ્રેમથી વાંચવા અને સાંભળવા, આનો અભ્યાસ કરવો. તે દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા શાસ્ત્રોનું નિર્માણ નહીં, અને પછી તો આઠેય શાસ્ત્રોનો બધો સાર લઈ વચનામૃત, સત્સંગી જીવન, નિષ્કળાંત કાવ્ય, ભક્ત ચિંતામણિ વગેરે વગેરે ગ્રંથો બધાનું નિર્માણ થઈ ગયું. એટલે એમાંથી જ આ બધું હવે આપણને મળી રહેશે, બીજું કાંઈ લાંબુ ખોળવાની જરૂર રહેતી નથી. અને ડિટેલમાં બધો અભ્યાસ કરવો હોય તો આઠ શાસ્ત્રો ભગવાનને વાલા છે, એનો અભ્યાસ કરવો. અને કોઈ વાતનું તમારે પ્રમાણ લેવું હોય તો આઠમાં જ લેવું, એમ કહેવાનું તાત્પર્ય છે. મારા શિષ્ય સુણો દઈ ચિતરે, તમે ઈચ્છો તમારું જો હિત રે, સશાસ્ત્ર આઠ એ અનુપરે, સૌએ સાંભળવા સુખરૂપ. મારા આશીર્વાદ વિપ્ર એને ભણી રે, કરો કથા તે સશાસ્ત્ર તણી રે, એ આઠમાં કયો જે સદાચાર રે, દોષ નિવારણ ને વ્યવહાર રે. હવે આ આઠમાં એક તો જાણે સદાચાર, બીજો દોષ નિવારણ અને ત્રીજો વ્યવહાર. આ ત્રણનો જ્યારે તમારે નિર્ણય કરવો હોય ત્યારે મિતાક્ષરાય ટીકાએ સહિત આજ્ઞેવલ્કય ઋષિની સ્મૃતિનું ગ્રહણ કરવું, બીજું નહીં. આમ વાત કરી, શું તમારે પાળવું ને શું ન પાળવું, સદાચારનો જ્યારે પરફેક્ટ નિર્ણય કરવો હોય ત્યારે અહીં જવાનું. કોઈ પાપનું તમારે પ્રાયચિત કરવું હોય તો શું પ્રાયચિત કરવું, એ જ્યારે પરફેક્ટ નક્કી કરવું હોય ત્યારે તમારે અહીં જવાનું. અને વ્યવહાર બાબતની ગૂંચવણી હોય ને આમાં કેવો વ્યવહાર કરવો ને શું કરવો એ જ્યારે તમારે નિર્ણય કરવો હોય ને ત્યારે મિતાક્ષરા ટીકામાં જવાનું, ન્યાચી નક્કી કરવાનું. આમ વાત છે. તો વાલા ભક્તો, આજની કથાને અહીં રોકાવીશું. આવો દિવ્ય સત્સંગ થાય છે, સરસ કથા વાર્તાનો લાભ મળે છે, ભાગ્યશાળી હોય લઈ લે, બીજું હું. ભગવાન સ્વામિનારાયણની દયા પ્રાપ્ત થઈ છે. જ્યાં સુધી દેશ કાળ ક્રિયા બધું અનુકૂળ હોય, શરીર સારું હોય, સંતોનો યોગ હોય, ત્યાં સુધી લાભ લઈ લેવો. ન જાણે દેશ કાળ કેદી કેવા થાય અને સંજોગ બગડી જાય પછી લાભ ન લેવાય. હું ખોપાળ હરિભક્તોને કહેતો હતો, યોગ છે ત્યાં લાભ લઈ લો, તો કે અમારે તો કાયમ છે ને. મેં કીધું નોય રહ્યો, તમે માનો છો એવું નથી, માટે કથા વાર્તા કીર્તન સાંભળી લ્યો, લાભ લઈ લ્યો, મોડા આવો, માં હે વહેલા આવો, પહેલી લાઈનમાં બેહીને કથા સાંભળી લ્યો. પણ ખપ ન હોય ને એટલે ફિલ્મ જોવા જાય ને મેલો પગી જાય, એક થોડું વયું જાય ને એમ ન્યાય એને ઉમળકો છે. આમાં બહુ રસ નથી, પણ જેટલો છે એટલો ધીમે ધીમે વધશે. આપણે મોટું દિલ રાખીને સત્સંગનો આ મોટો અખાડો હાંકી રાખીએ, બીજું હું, બીવું નહીં, હિંમત રાખીને અખાડો હાંકી રાખવો. સ્વામિનારાયણ ભગવાને નાખ્યો છે આ જબરો મોટો પગર, મહળિયા રાખી, બીજું હું, કાંઈક દાણા નીકળશે. સૌને મારા ભાવજી જય સ્વામિનારાયણ.